મંગલાચરણ કરશું આપણે.
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયિરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે, સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાભૃત અહો.
પર્વાદિરાજ અષ્ટાનિકા પર્વનો આજે છઠ્ઠો દિવસ ચાલે છે. આજે કયા જિનાલયોની પૂજા થઈ? દક્ષિણ દિશાની જે 13 જિનાલયો છે એની, અને 11માં કુંડલવર દ્વીપની પણ આજે પૂજા લીધી. જનરલી તો આ અષ્ટાનિકાના જે નંદીશ્વર દ્વીપના બધા જિનાલયોની પૂજા થાય એના પછી 11મો દ્વીપ ને પછી 13મો દ્વીપ, પણ આપણે દિવસો લિમિટેડ હોવાથી અને ઓલી પૂજાઓ નાની છે, આ પૂજાઓમાં 13 અર્ઘ આવે અને ઓલી પૂજામાં 4 જ અર્ઘ આવે, એટલે પછી આપણે ટાઈમને એવી રીતના સેટ કરવા માટે એવી રીતના પહેલા લઈ લેવામાં આવે છે. જો આપણે નંદીશ્વર દ્વીપની ચર્ચા કરી રહ્યા હતા, હવે દક્ષિણ દિશા કઈ તરફ છે? આ પાછળની બાજુ, પાછળની બાજુ અહીંયા, તો પાછું આ દિવાલોની પાર, આપણી મુંબઈ નગરીની પણ પાર, દરિયાઓની પણ પાર દેખાય છે કે નહીં આપણને ભગવાન? ત્યાં દક્ષિણ દિશા તરફ દેખાય છે ને, અહીંયા બેઠા બેઠા જ આપણે દર્શન થાય છે ને. જો આજે અમુક વિશેષ માહિતી આપણે પાછી જોઈએ, જે એક દિશામાં વ્યવસ્થા કેવી રીતના છે કે એક અંજનગીરી છે, એની બાજુ ચાર દિશાઓમાં ચાર દધીગીરી, અને એના બહારના ખૂણા ઉપર 8 રતિકર પર્વત. એ રતિકર પર્વત તો બહુ નાના નાના છે. જે ચાર દધીગીરી પર્વત છે એ ક્યાં આવેલા છે? કે વાપિકાની વચ્ચે આવેલા છે. હવે એ વાપિકા, જે ચારે ચાર વાપિકા છે, એ વાપિકાના પણ નામ છે, અને એની આજુબાજુ એક વાપિકાની આજુબાજુ ચાર વન છે, તો એ વનના પણ નામ છે. જો આપણે આજે વનના નામ જોઈએ છે, જે અંજનગીરીની કોઈ પણ એક બાજુ જે વાપિકા હોય, એ વાપિકાના ચારે સાઈડ્સ, એની લેન્થ ઉપર 1,00,000 યોજન અને 50,000 યોજન વાઇડ એ વન રહેલા છે. બરાબર, એ વનના નામ. પહેલું છે આમ્રવન. આમ્રવન એટલે શેનું વન હશે? આંબાનું. આંબાના ઝાડોની વિશેષતા, જો કોઈ પણ વન એટલે ખાલી એક જ ઝાડો એવું ના હોય, પણ એમાં એ ઝાડોની બહુલતા હોય, વધારે ઝાડ એ પ્રકારના હોય, એટલે એને આમ્રવન કહેવાય. પછી બીજું છે અશોકવન. અશોક વૃક્ષ એટલે આપણે મારા ખ્યાલથી જે આ જે આસોપાલવના વૃક્ષ હોય છે ને, એ અશોક વૃક્ષ કહેવાય. પછી છે સપ્તપર્ણ વન, સાત પાનવાળું, એક ઓલું એક ડાળીમાં 7 પાન હશે એવું ઝાડ. અને છે ચંપક વન, ચંપાનું વૃક્ષ જે હોય, ચંપાના ફૂલ હોય ને, તો એનું વૃક્ષ જે હોય તો એને ચંપક વન. આ જ નામના વન દરેક વાપિકાની આજુબાજુ હોય છે. તો ટોટલ વાપિકાઓ કેટલી નંદીશ્વર દ્વીપમાં? 16 વાપિકા. 16 વાપિકા, કેમ કે એક દિશામાં 4 દધીગીરી, એટલે ટોટલ 4 દિશામાં 16 દધીગીરી. તો દધીગીરી દરેક વાપિકાની અંદર છે. તો વન કેટલા? 64. બરાબર, तो ये दरेक वन में आवी रीतना व्यवस्था है। हवे जे एक एक वापिकाना नाम है एने आपणे काले जोशु, एटले एमां आपणे थोड़ी विशेषता ई रीते जोवा मळे। जो एना सिवाय आ गई काले समीर भाई मने एक बहु सरस मेसेज मोकल्यो छे आखो, के एमां नंदीश्वर दीपना जिनालयोनुं आखू पहलेथी छेल्ले सुधी बधुं वर्णन छे, के एक एक पर्वतोनी हाइट केटली, एमां जिनालयोनी साइज केटली, केटली संख्यामां पर्वतो छे, केटली संख्यामां जिनबिंब छे, एनुं बहु सरस आखो एक व्हाट्सएप पर एक मोटो मेसेज छे, એ આપણે મોકલાવશું એટલે એ સર્ક્યુલેટ થઈ જાય, પાર્લા મંડળ પર મોકલી દેશું એટલે બધાને એના પર મળી જાય। જો ઈચ વન હેઝ પેલેસીસ ઓફ વ્યંતરદેવ, દરેક વનમાં વ્યંતરદેવના ભવનો છે, એ ભવનોની સાઇઝ કેટલી? તો જો ભવનની સાઇઝ હાઇટ 62 યોજન, એની લેન્થ 31 યોજન, અને એની ઊંડાઈ બ્રેથ એ પણ 31 યોજન। એક એક અંતરના આવા ભવન હોય, એટલે એક એટલે એક ફેમિલી દીઠ હશે, જેવી રીતના આપણું ફેમિલી દીઠ એક ઘર હોય એવી રીતના એ લોકોને પણ હશે। પછી જો આમાં તો હા હા કરે બરાબર, જો આવી રીતના આમાં પણ નામ આપ્યા છે, અશોક, સપ્તછદ, ચંપક અને આમ્ર, ચાર વનના નામ બરાબર। આમાં વાપિકાના નામ પણ આપ્યા છે, પણ એ હું સિક્રેટ રાખીશ કાલ માટે, એ કાલ ઉપર આપણે ચર્ચા કરશું। ચાલો હવે આપણો ચાલતો વિષય, જો સમયસારજીમાં છેલ્લે ઉપાય ઉપેય અધિકારની ચર્ચા આપણે ચાલુ છે। ગઈકાલે આપણે 276 કળશ સુધી ચર્ચા થઈ હતી, એ 276 ને જ થોડુંક આપણે આજે પાછું માણશું અને 277ની આપણે આજે ચર્ચા કરશું, સમય મળશે તો 278 પર પણ આપણે જશું। ગુરુદેવશ્રી આજે 278નો શ્લોકાર્થ વાંચી લીધો, ભાવાર્થ અડધો બાકી છે, એ કાલે જ હશે। પછી જો આગળ જો પેજ નંબર કાઢો 628, આ આવતીકાલે ગુરુદેવશ્રીનું આ શાસ્ત્ર પૂરું થશે। આજે આપણે 627 પાના ઉપર નીચે 278મો કળશ છે, મળ્યો બધાને? હા, તો જો એનો શ્લોકાર્થ અને ભાવાર્થ, ભાવાર્થમાં ગુરુદેવશ્રીએ આ પાનું વાંચી લીધું, હવે નેક્સ્ટ પાનું જે છે એમાં પેલા નિમિત્ત સુધીની વાત આવી કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પહેલી જ લાઈનમાં છે ને, અને ત્યાં આવીને અટક્યું, હવે બાકીનો અડધો પેરેગ્રાફ બાકી છે, હવે એ પૂરું થશે। એના પછી જો અહીંયા નીચે શું છે કે એ આજે જયચંદજી છાબડા જે પંડિતજી છે જેમણે આમાં ભાવાર્થ લખ્યો છે, એ પોતાનું ગ્રંથનું પૂર્ણાહુતિ કરે છે, એટલે ગુરુદેવશ્રી એટલું પણ વાંચશે અને હા એ અંતિમ મંગળ કરીને એ શાસ્ત્ર પૂરું થશે। હવે આ ભાઈ જયસેન આચાર્ય આ ઉપાય ઉપેય અધિકાર છે એટલે કે સ્યાદવાદ અધિકાર છે, એ લગભગ 3-4 પાના જ છે, એ આ શાસ્ત્રમાં નથી, પણ જે બીજા શાસ્ત્ર હોય ને જેમાં જયસેન આચાર્યની ટીકા પણ હોય છે તો એમાં પાછળ એ છે, હા તાત્પર્ય વૃત્તિમાં છે, હા હા બરાબર। તો એને પણ આપણે જે આવતીકાલે ગુરુદેવશ્રીનું શાસ્ત્ર પતી જશે, આપણે અષ્ટાનિકા મંગળવાર સુધી ચાલવાની છે, તો બીજા 2 દિવસ હજી આપણી પાસે છે, તો આપણે ત્યારે એ જયસેન આચાર્યની ટીકા એને પણ થોડુંક વાંચશું કે જયસેન આચાર્ય શું કહે છે। ચાલો આપણે આજના પાછા વિષય પર આવી જઈએ। જો ઉપાય ઉપેય અધિકાર એની આપણે ચર્ચા ચાલે છે, ઉપાય કોને કહેવાય? મોક્ષ માર્ગને, અને ઉપેય કોને કહેવાય? કે મોક્ષને, સાધ્ય દશા જે મોક્ષ છે એને ઉપેય કહેવાય। હવે ગઈકાલે આપણી ક્યાં વાત અટકી હતી? કે આપણે ગઈકાલે પહેલા તો દરેક પદાર્થનો અને ખાસ આત્માનો અનેકાંત સ્વભાવ છે પહેલા તો એ જોયું હતું બરાબર, કે વસ્તુને વસ્તુપણે નિપજાવનારી જે પરસ્પર વિરુદ્ધ અનંત શક્તિઓ આત્મામાં રહેલી છે તેને અનેકાંત કહેવાય છે અથવા અનેક ધર્મ કહેવાય છે, એક સાથે રહે છે, અને એ ધર્મને સમજાવવા માટે બે એક સાથે સમજાવી નથી શકાતા, તો કોઈ એક અપેક્ષાએ એક ધર્મ સમજાવે, પછી બીજી અપેક્ષાએ બીજો ધર્મ સમજાવે, તો એને શ્યાદવાદ કહેવામાં આવે છે. તો આગળ 267 કળશમાં કીધું હતું કે જે જીવ પોતાના જ્ઞાન માત્ર આત્માનો આશ્રય લે છે, એ જીવની પહેલા લાયકાત કેવી હોવી જોઈએ, કે બે કન્ડિશન આપી હતી, એક તો શ્યાદવાદમાં પ્રવીણ હોવો જોઈએ, અને બીજું કે જેનો નિશ્ચળ સંયમ હોવો જોઈએ, કે એનું જીવન સંયમિત હોય છે, હોય જ છે, એમાં હોવું જોઈએ એમ નહીં પણ હોય જ છે. અને જે પહેલું કીધું કે શ્યાદવાદમાં પ્રવીણ હોવો જોઈએ, એટલે કે કઈ અપેક્ષાથી કઈ રીતે વર્ણન કરવામાં આવે છે એને એ મોક્ષ માર્ગની પકડ બરાબર હોવી જોઈએ. આજે છેલ્લું વાક્ય જે ગુરુદેવશ્રીએ કીધું ને, કે જો અહીંયા કીધું છે કે ભાઈ નિમિત્તથી તો અમૃત ચંદ્રાચાર્ય શાસ્ત્રના કરતા છે કે નહીં, હા એકદમ છેલ્લું વાક્ય ગુરુદેવશ્રી કીધું કે આ નિમિત્ત નૈમિત્તના ઝઘડા પાછળ ચાલુ, કે નિમિત્તથી તો અમૃત ચંદ્રાચાર્ય શાસ્ત્ર આખો કળશ લખ્યો કે ભાઈ મેં કર્યું નથી, હું તો સ્વરૂપ ગુપ્ત છું. અને પછી પાછળ જયચંદજી છાબડાએ ક્લેરિફિકેશન કર્યું કે ભાઈ નિમિત્તથી એમ ભલે કહેવાય, તો આપણે શ્રોતાઓએ શું કર્યું કે ચાલો નિમિત્તથી તો કર્યું છે ને એમ કરીને પકડી લીધું. તો આ શું થયું કે આ શ્યાદવાદમાં પ્રવીણતા ન રહી, નિશ્ચય નય અને વ્યવહાર નહીં, એ નયોનો શું મતલબ છે એ ન સમજ્યા. હા ગુરુદેવજીએ છેલ્લું વાક્ય કીધું કે ભાઈ નિમિત્તથી કર્યું છે એનો મતલબ કેમણે નથી કર્યું, એનો મતલબ કેમણે નથી કર્યું. આવું જેને સમજણ નથી તો તે શ્યાદવાદમાં પ્રવીણ નથી, ખ્યાલ આવ્યો ને. અને જેને દરેક કથનનું શું સાચો મીનિંગ થાય છે એ ખ્યાલમાં આવે છે તો એને શ્યાદવાદમાં પ્રવીણતા કહેવાય છે. જો આપણે લૌકિકમાં જે રીતે વ્યવહાર કરીએ છીએ એ બધો વ્યવહાર છે, જેટલું આપણને દેખાય છે ને બહાર, કે ભાઈ આપણે રસ્તે ચાલતા માણસને પણ કાકા કહી દઈએ, ભાઈ બહેન કહી દઈએ, પણ કઈ વાસ્તવમાં એ કાકા કે ભાઈ બહેન નથી, એ બધો લૌકિક વ્યવહાર ઉપચાર. હવે એ જ વસ્તુ આપણે આપણા પરિવારજનોમાં પણ કાકા મામા આદિ જે કહીએ છીએ એ બધો આ ભાવનો ઉપચાર છે, ખ્યાલ આવ્યો ને. એને તમે દ્રવ્ય સ્વભાવ ઉપર લઈ જાઓ તો કોઈ કોઈનું કાંઈ નથી, દરેક દ્રવ્યની સ્વતંત્રતા છે, દરેક પૂદગલની સ્વતંત્રતા છે. એ આજે ગુરુદેવશ્રી એમના પ્રવચનોમાં ઘણીવાર કહે છે ને, આજે નહોતું પણ ઘણીવાર કહે ને, કે આ પેનથી કાગળ પર અક્ષર લખાતા નથી, કેમ કે દરેક એ જે અક્ષર લખાયો એમાં દરેક પૂદગલ પરમાણુની પોતાની સ્વતંત્રતા છે. જ્યાં એટલી સૂક્ષ્મ સ્વતંત્રતાની વાતો આપણે કરતા હોઈએ તો એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે ક્યાંય પણ કાંઈ પણ સંબંધ બતાવવામાં આવે એ સુદ્ધા વ્યવહાર છે, ખ્યાલ આવે છે ને. હા એક આગળ કળશ છે ને, નાસ્તી સર્વોપી સંબંધ, હા કયો 200 નંબરનો કળશ, અંકલને બધો નંબર ને બધું એકદમ યાદ હોય, આપણને તો ભાવ અમુક યાદ રહી જાય કે આવું ક્યાંક કાંઈક વાંચ્યું છે, અંકલનો ક્ષયક્ષમ જોરદાર છે. હા તો એટલે જ્યાં બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવવાની એટલી સૂક્ષ્મતા એટલી સ્વતંત્રતાની વાત જૈન ધર્મ કરતું, અને ત્યાં વળી કંઈક સંબંધ બને અને આપણે જો એને પકડીને બેસી જઈએ તો આપણે શ્યાદવાદમાં પ્રવીણ નથી, ખ્યાલ આવ્યો કે નહીં. તો શ્યાદવાદમાં પ્રવીણતા એટલે શું, કે બહારથી જે લૌકિક વ્યવહાર ચાલે છે એવો દેખાય છે પણ અંદરમાં માન્યતા તો જેવો વસ્તુ સ્વભાવ છે એવી માન્યતા આપણી હોવી જોઈએ, ખ્યાલ આવ્યો કે નહીં. તો જો એ શ્યાદવાદમાં પ્રવીણતાને આગળ આપણે અહીંયા આના પર કનેક્ટ કર્યું કે 273 કે વસ્તુનો સ્વભાવ કેવો છે, કે અનેકાંત સ્વભાવ છે. એ અનેકાંત સ્વભાવમાંથી એક પર્યાય સ્વભાવ છે જે બદલતો અંશ છે, જેમાં જીવના વિકારી કે નિર્વિકારી ભાવો દેખાય છે, અને એક ટકતો અંશ છે જે ત્રિકાળ છે અને વસ્તુનો સ્વભાવ અનાદિકાળથી અનંતકાળ સુધી એવો ને એવો રહે છે. હવે જ્યાં જીવની નજર એની દ્રષ્ટિ એનું આખું જોર પેલા ક્ષણિક અંશ પર પર્યાય અંશ પર રહી જાય તો એ પર્યાય તો એક સમયે બદલાઈ જાય છે, અને એ એક સમયે બદલાઈ જતા નેક્સ્ટ સમય માટે હવે જીવ પાસે એ લક્ષ્ય લેવા જોર કરવા માટે કાંઈ રહ્યું જ નહીં, કેમ કે ઓલી પર્યાય તો વહી ગઈ. માટે એ બદલતા અંશથી નજર હટાવીને જે ક્ષણ જે ત્રિકાળ અંશ છે જે વસ્તુનો ખરેખરો સ્વભાવ છે એના ઉપર પોતાપણું કરવું, એને દ્રવ્ય દ્રષ્ટિ, એને જ આત્મદ્રષ્ટિ, એને જ નિશ્ચય નય, શુદ્ધ નયનો આશ્રય, એને જ એમ કહીને કે ધ્રુવ અખંડ એક સ્વભાવનું વલણ જે કેવું હોય કહો, પણ એ જ સમ્યક દર્શન છે. જો એને આપણી સાદી ભાષામાં જોઈએ કે ભાઈ આપણે આપણી જાતને સ્ત્રી પુરુષ પોતાના નામથી હું સોમિલ, હું આટલું ભણેલો, હું અત્યારના હું સ્વાધ્યાય કરાવું છું, હું પૂજા કરું છું, હું આવા ભાવ કરું છું, જો મેં ગુસ્સાના ભાવ કરી લીધા, આ જેવી આ જેટલી પણ આપણી એક સમયની પર્યાયની નજર છે એ બધું જીવને સંસારમાં રખડાવવાના માર્ગ છે. ભલે એનાથી શુભ ભાવ, એનાથી પુણ્ય બંધાઈ જશે, એનાથી તમને બધા વિષય ભોગ મળી જશે, પણ એનાથી મોક્ષ નહીં મળે. એ સંસારમાં રખડાવવાના જ કારણો છે બધા. અને જ્યાં ત્યાંથી પોતાનું પોતાની નજર, એ નજર એટલે શું, પોતાનું વજન, આપણી એક કહીએ ને કે ફોકસ, ઉપયોગ નહીં. જો ઉપયોગ એટલે તો જ્ઞાનનો વ્યાપાર, એટલે ઉપયોગમાં તો બધી જ જાતનું જાણવું થશે. જેવી રીતના હવે સમજો મને વર્તમાનમાં ગુસ્સાના પરિણામ આવ્યા તો જ્ઞાનમાં જણાશે કે નહીં, જણાશે. એટલે ઉપયોગમાં તો આવે છે, પણ જે આપણું જોર, આ કેમ કે શ્રદ્ધા કરવી છે ને, આ ઉપયોગ જ્ઞાન ગુણનું પરિણામ છે. જ્ઞાનમાં બધું જણાય છે, અને જે પોતાની શ્રદ્ધા, શ્રદ્ધા એટલે કે જે પોતાનું આખું વજન, આખી મહિમા, એ જીવને મહિમા હું સોમિલ છું એની ના આવવી જોઈએ, હું જીવ છું એની મહિમા આવવી જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં, બેમાં ફરક. હું આટલું ભણેલો છું, હા હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, એની જો મહિમા આવી તો એ સંસારમાં રખડાવવાનો રસ્તો છે. અને હું આત્મા છું, મારામાં અનંત જ્ઞાન સ્વભાવી, હા એ કેવલ જ્ઞાન સ્વભાવી મારું સ્વરૂપ છે, એવી અંદરથી મહિમા આવી તો એ આપણને મોક્ષમાં લઈ જનારું છે. અરે મને કાંઈ યાદ રહેતું નથી, મારું ક્ષયોક્ષમ જ્ઞાન ઓછું છે, કે મને ખૂબ યાદ રહે છે, મારું ક્ષયોક્ષમ જ્ઞાન વધારે છે, આની જો મહિમા આવી તો એ સંસારમાં રખડાવવાનો રસ્તો છે. અને અરે મારો તો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવી છે. જેનો જ્ઞાન જ સ્વભાવ હોય એને તો જાણવું જાણવું જ એનું કામ છે. અંદરથી જ મારામાં એવી શક્તિ છે કે હું કેવલ જ્ઞાન પ્રગટ કરી શકું, આવી જ્યાં મહિમા આવી તો એ મોક્ષમાં લઈ જનાર છે. ખ્યાલ આવે છે ને. આ જો આ શરીરની સુંદરતા, આપણા જે અવાજ સરસ હોવો, આ વાળ કાળા હોવા, આ બધાની મહિમા આવી એ તો સાવ ગયા, કેમકે એ તો હજી પૂતગલની જ મહિમા છે. એ પૂતગલથી હટીને પોતાના રાગાદી ભાવો અને ઇવન ક્ષયોપક્ષમ જ્ઞાનાદી ભાવોની જ્યાં મહિમા આવી તો એ પણ સંસારનું કારણ છે. ખ્યાલ આવે છે કે નહીં. હું પૈસાવાળો, મારો સમાજમાં આટલો નામ છે, હદ છે, આ તો પછી, આ તો હવે એ ગુરુદેવશ્રી આની તો વાત બી નથી કરતા. એટલું સ્થૂળ થઈ ગયું કે ભાઈ તમે તો પહેલા સમયસર નહીં, તમે પહેલા પ્રશ્નોત્તર માળા વાંચો. હા, કે પહેલા ઈ સમજો કે પૂતગલ દ્રવ્ય કોણ છે, જીવ દ્રવ્ય કોણ છે, બધાના દ્રવ્યગુણ પર્યાય શું છે. હવે જ્યાં જીવ દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાયની અંદર આવો તો સમયસારમાં તમે આવજો. ખ્યાલ આવ્યો કે નહીં. હા, તો જો આપણે આ અનેકાંત સ્વભાવની ચર્ચા કરતા હતા, એ અનેકાંત સ્વભાવનું વર્ણન કરીને ક્યાં લઈ જવું છે અમૃતચંદ્રાચાર્યને, કે હા સમ્યક એકાંત, પોતાની દ્રવ્ય દ્રષ્ટિ એક જે ત્રિકાળી શુદ્ધ આત્મા સુધી જીવને લઈ જવો છે. એટલે 274માં પછી આગળ જો શું વાત કરી, એ 273 અને 274 બે કળશ અનેકાંત ઉપર છે. પણ જો 274 જે છે એમાં આપણને અહીંયા જો શું વાત કરી, આજે જો શ્લોકાર્થમાં વાત કરે છે ને કે હા એક તરફથી કશાયો છે એમ વાત કરીને, એક તરફથી તો પોતે લોકાલોકને જાણે છે અને તોય પોતાના આત્માની અંદર લીન રહે છે, એક તરફથી પેલો સમુદ્ઘાત થાય તો આખા લોકમાં વ્યાપી જાય છે, પણ તોય પોતાના અસંખ્યાત પ્રદેશમાં સ્થિત છે. હવે આપણી નજર એ જે લોકાલોકને જાણે છે ત્યાં હોવી જોઈએ કે પોતાના આત્માની અંદર સ્થિત છે ત્યાં હોવી જોઈએ? પોતાની અંદર સ્થિત છે ત્યાં હોવી જોઈએ. તો એવી રીતના જો અનેકાંત સ્વભાવથી વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ એવી વિચિત્રતા જોવામાં આવે છે, અજ્ઞાની જીવને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતના હોઈ શકે. પણ જ્યાં એને સમજાય છે તો એને શું થાય છે કે ઓહો, આવી વાતની તો મને ખબર જ નહોતી. અંદરથી જે આપણને મહિમા આવી જોઈએ અને પોતાના આત્મ સ્વભાવની આવી જોઈએ. હવે જો એના પછી એનો સરવાળો કરીને 275 અને 276 એમાં શેની વાત કરી કે આના આમાંથી હવે અંતિમ મંગળ તરીકે જે ત્રિકાળી આત્મા તરફ જ્યાં લઈ ગયા તો એવો ચિત્ત ચમત્કાર સ્વરૂપ સર્વોત્કૃષ્ટ પદાર્થ એ હું છું. આ દુનિયામાં જેટલા પણ પદાર્થો છે એ તો પર પદાર્થ છે, એક આત્મા છે એ સ્વ પદાર્થ છે. હવે એ આત્માની અંદર પણ ઘણા જુદા જુદા ભાવો એટલે કે પર્યાયો થાય છે. એ પર્યાયોમાં પણ જે સમ્યક દર્શન અને કેવલ જ્ઞાનાદિ જે ક્ષાયિક ભાવ છે એ સૌથી ઉત્કૃષ્ટ પર્યાયો છે. હવે જ્યાં સ્વતત્વની મહિમા આવી તો એની સામે બધા પરતત્વ કેવા થઈ ગયા? એ તુચ્છ થઈ ગયા. કેમ કે આ સ્વતત્વ કેવું છે? સર્વોત્કૃષ્ટ છે. એ સ્વતત્વની સામે બધી જે પોતાની પર્યાયો છે એ પર્યાયો કેવી થઈ ગઈ? એ પણ તુચ્છ થઈ ગઈ. ખ્યાલ આવે ને? જ્યાં અંદરથી સ્વભાવની એવી મહિમા આવે તો હવે જીવ સમ્યક તો પ્રાપ્ત થવાને લાયક છે. એટલે તૈયારી છે એની કે બસ હવે સમ્યક તો પ્રાપ્ત કરવાનો જ છે. જ્યાં એને અંદરથી સ્વભાવની એટલી મહિમા આવી, એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ, તો હવે સમ્યક દ્રષ્ટિ થવાનો જ છે. જો એ આમાં 275 અને 76 એ જ્ઞાન સ્વભાવની ખૂબ મહિમા કરી છે ને, કે એ એ તેજ પુંજ હું છું. એ તેજ પુંજ કેવો છે? કે ચૈતન્ય જ્ઞાનાકાર રૂપી, જે જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર રૂપી પોતે જ્ઞાયક ભાવ તરીકે જ છે, જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અચ્છિન્ન તત્વોપલબ્ધિ છે. પછી જે અત્યંત નિયમિત જ્યોત છે. આજે 275 અને 76 કીધું ને, આ 75 એકચ્યુઅલી ડ્યુઅલ મિનિંગ છે એનો. કેમ કે એ આત્મ અહીંયા અમૃતચંદ્ર જ્યોતિ પણ કીધું ને એ 76, એ અમૃતચંદ્ર જ્યોતિ. હા શું? હા, અમૃતચંદ્ર વત એ ભાવાર્થમાં છે, બાકી શ્લોકાર્થમાં અમૃત, હા અમૃતચંદ્ર જ્યોતિ જે કીધું એ અમૃતચંદ્ર જ્યોતિ એટલે શું? એ આત્મા દ્રવ્ય કે એના ગુણો કે એની પર્યાય કોને કીધું? જો એમાં બેવ આવી ગયા, જો એમાં બેવ આવી ગયા, આપણે એની જો છેલ્લી લાઈન જોઈએ, ક્યાં હતું એ? નહીં, જો હા, જો આ 625 જે નીચે શ્લોકાર્થ છે ને 276 એની છેલ્લી લાઈન, એમાં બ્રેકેટમાં જો અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ કોમા જ્ઞાન કોમા આત્મા, એટલે એમાં, હા એમાં પર્યાય અને દ્રવ્ય બે આવી ગયા, એમાં ગુણ સમાઈ ગયા એમ. હા, એ જ્ઞાન ગુણ એટલે એ જ્ઞાન પર્યાય છે, એ જ્ઞાન પર્યાય છે. કેમ? હા, કેમ કે જો એ શ્લોકાર્થની બીજી લાઈન જુઓ, એટલે પહેલું જ વાક્ય, જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં, એટલે કયો? એટલે કોણ થયું? ચેતના સ્વરૂપ આત્મા દ્રવ્ય થયું. હા, ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે નિમગ્ન રાખે છે. હવે નિમગ્ન રાખવું એ શું થયું? એ પર્યાય થયું, બરાબર ને? એટલે આ જે ભાવ કીધો એ ખરેખર આત્મા દ્રવ્ય અને પર્યાય બે ઉપર લાગુ પડે. એટલે જ્ઞાન આત્મા કીધું એટલે જ્ઞાન સ્વભાવી આત્મા થઈ ગયું ને, જે જ્ઞાન માત્ર આત્માની આખી વાત કરતા આવ્યા છે આખા સમયસારમાં, એને જ હવે અહીંયા સરવાળો કરે છે ને. એટલે જે વર્તમાનમાં જીવને જ્ઞાન સ્વરૂપે જણાયું, જો આપણે જે ગઈકાલે વાત કરી હતી તે કે જણાય છે તો જ્ઞેય, બરાબર, એટલે દેખાય છે જ્ઞેય, પણ ખરેખર એ જ્ઞેય જણાતા જ નથી. એ જ્ઞેયનો આકાર જ્ઞાનમાં પડે છે, જે જ્ઞાનાકાર થાય છે. હવે જે અજ્ઞાની જીવ છે एक जाने छे तो ज्ञानाकार ने ज पण एने केवी रीतना माने छे के आ हूँ ज्ञेय ने जाणु छु। हवे ज्ञेय पर पदार्थ कहो अथवा पोताना रागादी भाव कहो। अज्ञानी नी केवी दृष्टि छे के आ ज्ञेय आ मारा छे अथवा आ ज्ञेय ने हूँ जाणु छु बराबर। एटले एनु वलण केवु थयु के एनु बहिर्मुख एनी दृष्टि बहार तरफ वही गई। हाँ अने बहार तरफ जता ए जीव ने विकारी एटले के राग द्वेष भाव थया वगर रहता नथी अने एने कारणे चार गतिरूप संसार में परिभ्रमण करे छे। अने ज्ञानी धर्मात्मा शू करे छे ए जे ज्ञेय नो आकार ज्ञान में पड़ो तो एने ज्ञानाकार तरीके जाने छे बराबर। हवे पोते ज्ञायक आत्मा ज्ञान थी जाने छे एटले ज्ञान कोण के पण आत्मा अने कोने जाणू के ज्ञानाकार ने जाणू ज्ञेय ने नहीं जाणता ज्ञानाकार ने जाने छे। अने ज्ञानाकार कोण छे कि अरे ए पण तो हूँ आत्मा ज छू ए पण तो हूँ आत्मा ज छू। एटले ज्ञानी धर्मात्मा बाह्य पदार्थ ने जाणता होवा छता एने नहीं जाणता। एनी दृष्टि क्या छे कि ए तो ए बाह्य पदार्थना ज्ञानाकार ने पण एक ज्ञायक भाव तरीके पोतानी अंदर समावेश करी ले छे कि आ ज्ञानाकार पण तो ज्ञायकनी ज एक अवस्था छे एम करीने पोताने ज्ञायक ज्ञायक तरीके ज एकपणे स्थापित करे छे। ए आपणे वात क्यांथी आवी कि आ जे अहींया लख्युं ने अचळ चेतना स्वरूप आत्मामां आत्माने पोताथी ज अनवरतपणे निमग्न राखे छे। એ જે જ્ઞાની ધર્માત્મા છે એ પોતાને જ્ઞાયક ભાવ રૂપે અથવા તો એ ચેતના સ્વરૂપ આત્મા રૂપે પોતાને હંમેશા આત્મા રૂપે જ રાખે છે। એમને એવું નથી થતું કે જો મને રાગાદી ભાવ થઈ ગયા અથવા જો મને આ પરપદાર્થ જણાય છે જાણે તો છે પરપદાર્થને અને એમને અવિરત સમ્યક દ્રષ્ટિ અવસ્થામાં રાગાદી ભાવો પણ થાય છે રોકી શકાતા નથી એટલે થઈ જાય છે કેમ કે હજી ચારિત્રમાં અસ્થિરતા છે તો એટલે એવા ભાવ થઈ જાય છે પણ એવા ભાવ થવા છતાં એની ઓનરશીપ એ કે આ મેં કર્યા એવો કરતા પણ ત્યાં નથી જો થાય છે એને મેં જાણ્યા પણ એ જ્ઞાન કોણ છે ક્યારે એ તો જ્ઞાયક જ છે એમ કરીને એ જે પર પદાર્થનું જાણવાપણું તો દૂર રહ્યું પણ એ પોતાના જ રાગાદી ભાવોનું જ્ઞાન પણ એ રાગાદી ભાવોને કારણે નથી થયું પણ એ મારા જ્ઞાનની જ શુદ્ધ અવસ્થા નિર્મળ અવસ્થાને કારણે ત્યાં ઝલકન થયું અને એ તો હું જ્ઞાયક જ છું એમ કરીને પોતાને હંમેશા જ્ઞાયક 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 રૂપે જ રાખે છે। ખ્યાલ આવે છે કે નહીં? હા જો આ થોડું થિયરી જ છે શાસ્ત્રમાંથી તો થિયરી આવે ને પછી એને આપણે આપણા ભાવોમાં અપ્લાય કરવું પડે એને તત્વ વિચાર કહેવાય। હા આપણે આપણા પરિણામોમાં એને પ્રેક્ટિકલ વિચાર કરીને અપ્લાય કરવું પડે કે જો આ બધું જણાય છે તો શું જણાય છે એ જણાય છે એ ન જ જણાતું આ તો જ્ઞાનનું જ્ઞાન જ જણાય છે। આખું વિશ્વ જે છે એ શું છે કે મારું જ્ઞાન જ છે એટલે ખરેખર આખું વિશ્વ મારો જ્ઞાન સ્વભાવની બહાર કાંઈ છે જ નહીં એટલે કે હું તો જ્ઞાયક જ છું જ્ઞાયકની બહાર કાંઈ છે જ નહીં। જો ફરીથી આપણે પેલું પણ જોયા 272 કળશ હતો ને જો 622 પેજ હા એ 222 પેજમાં ભાવાર્થમાં નીચેથી બીજી લાઈન આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે આવો જ્ઞાન માત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે। જે જ્ઞાની ધર્માત્મા શું અનુભવે છે બસ આ હું તો જ્ઞાન માત્ર છું બીજું હું કાંઈ છું જ નહીં એના સિવાય બાકીના ભાવો થાય છે કે નહીં થાય છે એ તો એની ભૂમિકા અનુસાર થયા કરે છે। ખ્યાલ આવ્યો ને દરેક ગુણની પર્યાય થાય કે નહીં તો હવે ક્રિયાવતી શક્તિ પણ જીવનો ગુણ છે ને તો ક્રિયાવતી શક્તિની કાંઈક તો પર્યાય થશે કે નહીં કે કાં તો એક જગ્યાએ સ્થિર છે કે ગમન રૂપે છે તો કાંઈક તો થશે કે નહીં તો એ જે થાય છે એ થાય છે પણ એના રૂપે આત્મા કરતાપણાનો અભિપ્રાય લઈને પરિણમતો નથી પોતે કેવો અભિપ્રાય લઈને પરિણમે છે કે બસ આ હું જ્ઞાન માત્ર કહેતા એમાં અનંત ગુણોનું પરિણમન આવી જાય છે એટલે ક્રિયાવતી શક્તિનું પણ પરિણમન એમાં આવી જાય છે કે જો આવી મારામાં શક્તિ રૂપે છે કે હું ગમન કરી શકું છું પણ એ કરતા ભાવ લઈને અહીંયાથી હું ત્યાં જાઉં જો આ વસ્તુને
આને હું પરિણમાવું, આ પાના હું ફરાવું, આ વસ્તુને હું કરું છું, એવું કરતા પણ આનું અભિમાન એમને નથી. આજે અમૃતચંદ્રાચાર્ય કહ્યું ને, આ શાસ્ત્રની રચના હું કરતો નથી, તો પોતે શું બહુ મોડેસ્ટ છે એટલે એવી વાત કરે છે. એ અમૃતચંદ્રાચાર્ય ભાઈ મુનિરાજ છે પણ બહુ મોડેસ્ટ હશે ને, એટલે ભાઈ કે ના ના આ તો મેન, આ તો તમે આમ તમે બધા ભાઈ તમે એમ, એટલે એના એમ એમ કરીને કહે છે, એમ કરીને નથી કહેતા, આ તો ખરેખર વસ્તુનો સ્વભાવ બતાવે છે. હા, નિર્માનતા તો છે જ પણ ખરેખર આ તો વસ્તુનો સ્વભાવ જ આવો છે. હા, કેમ કે જે સપોઝ એમણે જયારે શાસ્ત્ર રચ્યું હશે તો તાડપત્ર પર લખ્યું હશે ને, એમની પાસે એવી જે કંઈક સાધનો કોઈ કે આપ્યા હશે શ્રાવકોએ, તાડપત્ર આપ્યું હશે એમણે લઈને કંઈક એવી રીતના લખ્યું હશે. હવે લખ્યું શેનાથી? આ હાથથી લખ્યું. અમૃતચંદ્રાચાર્ય પાસે હાથ છે કે નહીં? છે જ નહીં. ક્યાં છે અમૃતચંદ્રાચાર્ય? તો કોણ છે કે જ્ઞાન માત્ર, જ્ઞાયક ભાવ માત્ર છે. એમની પાસે હાથ ક્યાં છે પૂતગલના? એ તાડપત્ર શ્રાવકે અમૃતચંદ્રાચાર્યને આપ્યા કે નહીં? આપ્યા જ નથી. હા, કેમ કે એ તો પૂતગલનો સ્કંધ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એણે પોતે ગમન કર્યું છે, સ્થળાંતર પોતે કર્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે જે કાંટો હશે એ તાળપત્ર પર ફરી વળ્યો તો ત્યાં અક્ષરો લખાયા, તો એ કાંટા એ અક્ષર લખ્યા કે નહીં? અમૃતચંદ્રાચાર્ય તો નથી લખ્યા પણ પેલા પેને કાંટાએ પણ અક્ષરો નથી લખ્યા. જ્યાં એક એક પૂતગલ પરમાણુની સ્વતંત્રતા છે. હા, આ એક અક્ષર અને બીજા અક્ષર કોઈ એક વ્યક્તિએ નથી, એક એક કરતા પણ આના કાર્ય નથી. તો પછી કોઈ આત્મા કોઈ પર વસ્તુનું કંઈક કાર્ય કરી આપે એવું કેવી રીતના બને? તો જો જ્યાં વિચારમાં આટલી સ્વતંત્રતા આવે છે તો એમનું કહેવું એ અંદરથી એકદમ ક્લિક થઈ જાય છે કે હા બરાબર વાત છે. ખ્યાલ આવે ને? અને જ્યાં આટલી સ્વતંત્રતાનો વિચાર આવે ને ત્યાં ઉલટી એમના પ્રત્યે ભક્તિ હજી વધારે આવે છે. જે નહીં તો શું એક વ્યવહાર ભક્તિ કે હા એમણે એમણે શાસ્ત્ર બનાવ્યું પણ એમના સિદ્ધાંતો જ આપણને સમજાયા નથી અને એમણે શાસ્ત્ર બનાવ્યું, તો એમની કેવી મહિમા આવે? અને જેમને ખરેખર એમના સિદ્ધાંતો સમજાયા હોય અને હવે એમને મહિમા આવે તો કેવી મહિમા આવે? હા, ગુરુદેવશ્રી એક કહેતા હતા ને કે જે જ્ઞાની ધર્માત્મા હોય ને એને જ ખરેખર દેવશાસ્ત્ર ગુરુની સાચી ભક્તિ હોય છે. જો આપણે 266 કળશની વાત કરતા હતા ને પાછા ત્યાં આવી જાય, એલું જ્ઞેય જ્ઞાન જ્ઞાન જ્ઞેય જ્ઞાતા ત્રણે એક થઈ જાય છે, એનાથી આપણે શું જોયું કે જ્ઞાની ધર્માત્મા જ્ઞાયક ભાવ રૂપે જ હંમેશા રહે છે, બરાબર. હવે જો એ અહીંયા 277 માં આજે શું વાત કરે છે આપણે જોઈએ થોડી. આજે પણ એ જ્ઞાયક ભાવની જ વાત કરીને જો 277 એટલે 626 ઉપર શ્લોકાર્થની ઉપરનો પેરેગ્રાફ. અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કરતા થતો હતો, ક્રિયાના ફળનો ભોગતા થતો હતો, ઇત્યાદિ ભાવો કરતો હતો. આપણે જોયું ને કે જે અજ્ઞાની જીવ છે એ પેલા રાગ દ્વેષને જાણતો થકો, હું રાગ દ્વેષને જાણું છું, હા, અથવા પરપદાર્થને જાણતો થકો, હું પરપદાર્થને જાણું છું, આ ભાવો મેં કર્યા એવો અહંકાર લઈને પોતે ફરે છે. ખરેખર તો એણે બી નથી કર્યા. ખરેખર તો જો અજ્ઞાની જીવ પણ જ્ઞાયક ભાવ માત્ર જ છે, કેમ કે વસ્તુ સ્વભાવ એવી રીતના છે, પણ પોતે પોતાની સીમાની બહાર જઈને એ પર વસ્તુનો પોતે કરતા થાય છે એવું માને છે. હવે સમજો કે ભાઈ આ મારું ઘર હોય અને સામેવાળાના ઘર પર પણ હું મારો કબજો માનું તો કાનૂનન જુર્મ થાય કે નહીં? હા, પોલીસ મને એના માટે પકડી શકે કે નહીં? પકડી શકે ને. તો એવી જ રીતે અહીંયા આત્મા જ્યાં પર પદાર્થ પર પોતાની સત્તા જમાવવાની ટ્રાય કરે છે તો કર્મની પોલીસ એને પકડી જાય કે નહીં? બંધ કરી દે ને પોતાની સાથે. હવે બંધ કરી દે તો પછી એનો સજા ભોગવે, પછી મુંબઈની જેલથી તિહાર જેલમાં ને અહીંયાની જેલથી યેરવડા જેલમાં ને બધે પરિભ્રમણ કરે. હા, એવી રીતના ચાર ગતિમાં એને બંધ થવાના સ્થાનો છે, બીજું કાંઈ નથી. અને જે પોતાની સીમામાં રહે છે, આપણે જે લગભગ મેજોરિટી આપણે બધા કેવા હોઈએ કે ભાઈ પોલીસના ઝંઝટમાં પડવું જ નથી, આપણે આપણા ઘરમાં, આપણે આપણા ઘરમાં ભલા ભાઈ. હા, તો એવી રીતના જ્ઞાની ધર્માત્મા કેવા છે કે પોતાના ઘરમાં એ ભલા છે, પર પદાર્થમાં ઝાંકતા જ નથી કે ભાઈ હું મારે જોવું જ નથી ત્યાં, હું મારા ઘરમાં ભલો. હા, જો આ અજ્ઞાની કેવું છે કે આવા ઇત્યાદિ ભાવોનો કરતા હતો, પરંતુ હવે જ્ઞાન દશામાં તે ભાવો કંઈ જ નથી એમ અનુભવાય છે. આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે. જો આ કળશ એટલો સરસ છે કે એનું વર્ણન કરવું બહુ અઘરું છે. જે અજ્ઞાની જીવ છે એ પણ બધી વસ્તુનો જાણનાર માત્ર હતો, પણ પોતાને કરતા માનતો હતો. હવે જ્યાં એને ખરું વસ્તુ સ્વભાવનું જ્ઞાન થયું, તો એ જ વસ્તુનો જાણનાર તો છે જ, હજી પણ પર પદાર્થનો જાણનાર છે. શું આપણે એમ નથી જાણતા કે ભાઈ આ ઘર વર્તમાનમાં મારા નામે છે? હા, એટલે મારા નામે છે એટલે કે એ પૂતગલ પરમાણુનો સ્કંદ, એ આકાશના પ્રદેશો, એને ઓલા કાગળના ટુકડા ઉપર કંઈક નામ આપવામાં આવ્યું, અને એની ઉપર આ વર્તમાન પર્યાયનું, આ શરીરને જે નામ આપવામાં આવ્યું છે એ કાગળ પર લખ્યું. તો એ પૂતગલના પરમાણુઓ પણ પૂતગલ, એ આકાશના પ્રદેશ પણ એ અજીવ, બરાબર, બીજું દ્રવ્ય. આ શરીરના સ્કંદના પરમાણુઓ પૂતગલ, બીજા પૂતગલ, અને પેલું જે નામ આપવામાં આવ્યું એ તો ખાલી સંજ્ઞા, એ પણ પૂતગલ. હવે ઓલો કાગળનો ટુકડો એ પણ પૂતગલ. એક પૂતગલ ઉપર બીજા પૂતગલનું નામ આપવામાં આવ્યું, અને એને આપણે શું માનીએ છે? આ આપણે એટલે હું જ્ઞાયક આત્મા, એ શું માને છે કે આ હું છું? કેટલો મૂરખ છે, હા, કેટલો મોટો મૂરખ છે. હવે જ્યાં જ્ઞાની ધર્માત્માને પદાર્થ પદાર્થની સ્વતંત્રતાનું ભાન થયું, તો જાણે તો છે ને કે ભાઈ આ પૂતગલ પર આ પૂતગલની આવી રીતના રચના છે, પણ એને એ જ્ઞાન માત્ર કરીને, હા, એ જ્ઞાયક ભાવ તરીકે, જાણનાર તરીકે જોઈને હવે એને એમ થાય છે કે ભાઈ આ બધા જ્ઞાન દશામાં, એ ભાવો જ્ઞાન સિવાય તો બીજું કંઈ છે જ નહીં. એ ભાવો એની જગ્યાએ, એની પર્યાયમાં, એની હયાતીમાં, એની સત્તા છે, કેમ કે પૂતગલનું એ જાતનું પરિણમન થઈ રહ્યું છે, પણ એ પૂતગલની દશામાં છે. મારી દશામાં શું છે કે જ્ઞાન માત્ર સિવાય કંઈ છે જ નહીં, અને જ્ઞાન માત્ર એટલે જ્ઞાયક, તો જ્ઞાયક સિવાય કંઈ છે જ નહીં. ખ્યાલ આવે ને? આખું સમેટીને ક્યાં લઈ આવે છે? પોતાની અંદર લઈ આવે છે બધેથી. જો શ્લોકાર્થ આપણે વાંચીએ, જેનાથી, જો એ એક પોઈન્ટ થોડો વધારે હજી જોર આપવા જેવો છે, જ્યાં એ પરપદાર્થ ઉપર અથવા પોતાના રાગાદી ઉપર એક જ્ઞાયક ભાવ એટલે જાણનાર, એનો એક જ્ઞાન તરીકે એને જોયે છે કે ભાઈ આ તો ખાલી જ્ઞાનાકાર છે, તો પણ એ પર્યાય પૂરતું ત્યાં આ જ્ઞાનાકાર છે, આ જ્ઞાનાકાર છે, આ જ્ઞાનાકાર એમ તરીકે પાછા અટકતા નથી. હા, ફરીથી કે ભાઈ જો આ રાગાદી ભાવને મેં જાણ્યું, આ પર પદાર્થને મેં જાણ્યું, આ તો બધા જ્ઞાનના જ આકારો છે, એમ કરીને જ્ઞાનના આકાર, હું તો જ્ઞાનના આકારને જાણું છું, હું જ્ઞાનના આકારને જાણું છું, એમ પાછા ત્યાં અટકતા નથી. પાછું બધાને જનરલાઇઝ કરી નાખે, ભાઈ આ તો બધું જ્ઞાયક ભાવ જ છે. હા, જેવી રીતના આપણે રસ્તા ઉપર ઊભા હોઈએ, ફૂટપાથ ઉપર ઊભા હોઈએ, સમજો ક્રોસ કરવાની રાહ જોઈએ છે. હવે એક ગાડી આવી, સમજો કોઈ ટાટાની ગાડી આવી, એના પછી સુઝુકીની આવી, એના પછી ટોયોટાની આવી. હવે આપણે શું જાણીએ છીએ કે જો આ ટાટાની ગાડી, પછી જો આ સુઝુકીની ગાડી, પછી જો આ આની ટોયોટાની, આ આની ગાડી, આ આની ગાડી, એવી રીતના જાણ્યા કરીએ છીએ કે આ આની ગાડી, આ આની ગાડી. તો શું કરીએ છીએ? હા, એ કદાચ ચલો એકાદ બે પહેલી ગાડીઓ એવી રીતના જણાઈ પણ જાય, પછી તો એક સાધારણ જનરલાઇઝ કરી નાખ્યું ને કે ભાઈ જે ગાડી હોય મારે શું, મારે તો ક્રોસ કરવાથી પર્પઝ છે ને, કઈ કંપનીની ગાડી એનાથી મારે શું પર્પઝ છે? ખ્યાલ આવ્યો કે નહીં? આપણું પ્રયોજન શું છે કે ત્યાંથી ક્રોસ કરવું હતું, તો બધી ગાડીઓને સાધારણ કરી નાખી કે ભાઈ હા ગાડીઓ છે, હવે અહીંયા ગેપ આવ્યો ને હું નીકળી ગયો. એવી જ રીતે જ્ઞાની ધર્માત્મા, હા, કે આ મેં ઘરને જાણ્યું તો એ નાકાર તરીકે જાણ્યું, આ રાગાદી ભાવને જાણ્યું તો એને પણ પોતાના જ્ઞાનાકાર તરીકે, પરિવારજનોને જાણ્યા તો એને પણ જ્ઞાનાકાર તરીકે જાણ્યું, એમ જ્ઞાનાકાર 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 જુદું જુદું કરીને જાણે છે. અરે એવું બધું કાંઈ જુદું જાણતા નથી, એ બધાને આ બધા પર પદાર્થ છે એમ કરીને જનરલાઇઝ કરી નાખ્યા, આ બધું ખાલી મારું જ્ઞાન છે એમ કરીને પોતે એક જનરલાઇઝ કરીને બધા જ્ઞાનાકારોને આ તો જ્ઞાયકની જ અવસ્થા છે એમ કરીને પોતે જ્ઞાયક ભાવમાં એક પણામાં આવીને સ્થિત થઈ જાય છે. એ જ્ઞાની ધર્માત્માને બધેથી આવી રીતના પાછા આવવું પડતું નથી, તો એનું એક સાધારણ એનું નોર્મલ થિંકિંગ જ આવું થઈ જાય છે કે ભાઈ આ તો બધું ખાલી પૂતગલના ખેલ છે. હવે જેવી રીતના આપણે એમ જોઈએ ને કે ભાઈ મુંબઈ નગરીમાં ઠેર ઠેર જાતના બિલ્ડિંગો છે, ઘણા બધા જુદા જુદા, અને જુદા જુદા ફ્લોર હાઇટ છે, જુદા જુદા કલર છે. હવે જ્યાં આપણે રહેવું નહીં, જ્યાં આપણું ઘર નહીં, તો આનું આવું સ્ટ્રક્ચર છે, આનું આવું સ્ટ્રક્ચર છે, આનું આમ છે, એ બધું જાણીને શું પર્પસ? બસ જાણ્યું આવું છે, ઠીક છે, બધું સાધારણ કરીને ભાઈ હું તો મારા ઘરમાં આવીને. એવી રીતના જ્ઞાની ધર્માત્મા બધેથી પાછા વળીને બસ પોતાના જ્ઞાયક ભાવમાં આવીને સ્થિત થઈ જાય છે. જો આપણે શ્લોકાર્થ વાંચે, જેનાથી અર્થાત જે પર સંયોગરૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી, બંધ સ્વરૂપ જો પર સંયોગરૂપ, આ પર સંયોગ એટલે કોણ આવ્યું? પર સંયોગ એટલે કોણ? હા, આપણા જ્ઞાયક ભાવ સિવાય બધું, પર પદાર્થ પણ અને પેલી એક સમયની રાગાદી પર્યાયો પણ બધું. એ જે સંસાર અવસ્થામાં જેનો પણ સંયોગ છે એ બધા પર સંયોગ છે. તો એ પર સંયોગ રૂપ બંધ પર્યાય જનિત કે એ ભાવોને કારણે અથવા એ ભાવોના નિમિત્તથી જ્યાં મારી નજર ત્યાં જતી હતી તો જીવને બંધ થતો હતો, હવે ત્યાંથી નજર હટાવીને પોતાના જ્ઞાયક ભાવમાં આવી ગયા, તો એ બધી પર્યાયો છે તો ખાલી જ્ઞાન રૂપે છે એમ. તો જો જે પર સંયોગ રૂપ બંધ પર્યાય જનિત અજ્ઞાનથી, એનાથી કઈ પર સંયોગથી અજ્ઞાન નહોતું, જીવને અજ્ઞાન કોનાથી હતું? પોતાના જ અજ્ઞાન ભાવથી અજ્ઞાન હતું. તો જો જેનાથી પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું, દ્વૈત થયું એટલે કે બેપણું થયું, બે છૂટા પડી ગયા, કે એક હું ત્રિકાળી જ્ઞાયક ભાવ તરીકે પોતાને ઉભો કર્યો અને બીજી બાજુ પોતાની જ પર્યાયમાં બધા ખેલ ચાલુ છે. ખ્યાલ આવે ને, ખેલ કહેતા જુદી જુદી પર્યાયનું પરિણમન ચાલી રહ્યું છે, તો એનાથી દ્વૈત થયું. જો ગઈકાલે આપણે વાત કરી હતી એમ કે પેલો સીસીટીવી કેમેરો છે ને એ બધાને જાણે છે, એવી રીતના આપણા જ જ્ઞાનની પર્યાયમાં એક એવો જ્ઞાયક ભાવ ઉભો કરો જે બધી અવસ્થાઓને પણ જાણી રહ્યો છે. અને અહીંયા જુદી જુદી પર્યાયની અવસ્થાઓ થઈ રહી છે. કઈ જુદી જુદી? જો આપણે મંદિર આવ્યા, હા, તો આપણે એ જાતનું મંદિર રૂપ અટાયર કરીને આવ્યા, એ જાતનું. હા, પછી આપણે અહીંયા આવ્યા, બે જણને મળ્યા, જય જીનેન્દ્ર કર્યું, કોઈની સાથે હસી ખુશી કંઈક વાતો કરી, આપણે પ્રવચન આદિ સાંભળ્યું તો આપણને ભક્તિભાવ ઉછળ્યા, વળી અહીંયાથી બહાર ગયા તો ઓલા ટ્રાફિકના કોંકોમાં આપણને આમ જરાક આકુળતા પણ થઈ, હા, પછી આપણે ઘરે ગયા કોઈની સાથે કંઈક રગઝગ પણ થઈ. તો આ બધા ભાવો આપણા જીવનમાં ચાલુ છે ને, તો એ બધા જે ચાલુ છે એ બહારની પેલી પર્યાયની અવસ્થામાં, આખા જાણે સર્કસમાં ખેલ ચાલુ હોય ને બધું ચાલુ છે, અને આ બાજુ એ જ્ઞાયક ભાવ એ બધાને જાણી રહ્યો છે. એ જ્ઞાયક ભાવ હું છું અને આ જે પરિણમન બધું ચાલે છે એ ચાલે છે, એને હું જાણું છું. હા, એવી રીતના દ્વૈત પડ્યું. તો જો જેનાથી પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું, અર્થાત પોતાના અને પરના ભેળસેળપણા રૂપ ભાવ થયો, દ્વૈતપણું થતા જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું, અર્થાત બંધ પર્યાય જ પોતારૂપ જણાયો. આ સ્વરૂપમાં અંતર થયું કે હવે જે પોતાનો એક સ્વભાવ હતો એમાં બે પાર્ટ પડ્યા, એક આ જ્ઞાયક ભાવ હું અને એક આ મારી જ પર્યાયો છે પણ તે હું નહીં, હા, એવો ભેદ પડ્યો. પછી જો સ્વરૂપમાં અંતર પડતા જ જેનાથી રાગ દ્વેષનું ગ્રહણ થયું, રાગ દ્વેષનું ગ્રહણ થયું એટલે એને જાણવારૂપ ગ્રહણ થયું એમ, રાગ દ્વેષનું ગ્રહણ થતા જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા, અર્થાત ક્રિયાનો અને કર્તા કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો. જે દરેક પર્યાય છે એ દરેક પર્યાય પોતાના ષટકારકથી પરિણમે છે, એટલે પર્યાયનો કર્તા કોણ કે પર્યાય પોતે, પર્યાયનું કર્મ એટલે કઈ જાતની પર્યાય થશે એ કોણ નક્કી કરશે? કે પર્યાય પોતે જ એની યોગ્યતાથી નક્કી કરે છે. એ પર્યાયમાં એ પરિણમન કરવારૂપ સાધન કોણ? કે એની પોતાની જ પર્યાયની યોગ્યતા, એવી શક્તિ. તો એ રૂપે છ એ છ કારકો એ પર્યાયમાં જ છે. તો એ પર્યાય અહીંયા જે કહ્યું ને, રાગ દ્વેષનું ગ્રહણ થતા જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા, એટલે કે પર્યાયમાં પોતાની યોગ્યતાથી જ એ રૂપે પરિણમવાના કારકો હતા, એ કારકોનું ગ્રહણ એટલે કે જ્ઞાન જીવને થયું, જાણવું જીવને થયું. બરાબર. આગળ, તે કારકો ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ ખેદ પામી. આ જે પર્યાયો હતી એને હું મારાપણે અનુભવતો હતો, તો એ અનુભવ, એ અનુભૂતિ ક્રિયા થઈ ને, એ પર્યાયને પોતાપણે જાણવારૂપ અનુભવ, એ અનુભૂતિ ક્રિયા. જો અનુભવ એટલે શું? ખાલી આત્માનો અનુભવ થાય જીવને? વેદન જે કહેવાય ને, વર્તમાનમાં સુખ દુઃખ આદિનો અનુભવ થઈ જ રહ્યો છે જીવને. અહીંયા કંઈક આપણને કોઈ ચીમટો ભરે તો એનું જ્ઞાન અનુભવ જીવને થયો ને. અનુભવ એટલે શું? એ સુખ દુઃખ મિશ્રિત જ્ઞાનની અવસ્થા, એને અનુભવ કહેવાય. ખરેખર એ જો અનુભવ, વેદન એ સુખ ગુણની પર્યાય છે. બરાબર. હવે સુખ ગુણની પર્યાયમાં વર્તમાનમાં દુઃખનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં? હવે એ દુઃખને જ્ઞાન જાણે છે, ત્યાં ચારિત્ર સ્થિરતા કરે છે, ત્યાં શ્રદ્ધાએ માન્યતા કરી છે કે આ મને થયું, મિથ્યાત્વ અવસ્થા, આ મને થયું, તો એ બધાનું મિશ્રણ એક અનુભવ અથવા વેદન કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? હવે જે જ્ઞાની ધર્માત્મા છે એ આ ખીચડી કરતા નથી. જ્ઞાનનું કામ જ્ઞાન કરે છે, શ્રદ્ધાનું કામ શ્રદ્ધા કરે છે, ચારિત્રનું કાર્ય ચારિત્ર કરે છે, એવું એમના એમના જ્ઞાનમાં એ ક્લિયર થઈ ગયું છે એમ. હવે એમને કદાચ એવું ચીમટો ભરે તો એમને પણ થઈ જાય એકવાર, પણ આ મને થયું નથી એવી શ્રદ્ધા એમને અંદર વેરી ક્લિયર છે. અને જ્ઞાનમાં શું થયું? જ્ઞાનમાં એમ થાય છે કે આ શરીરનું જ્ઞાન મને થયું નથી, મને તો મારા જ્ઞાયક જ્ઞાનની પર્યાયનું જ્ઞાન થયું. ખ્યાલ આવ્યો ને? એમની આખી વિચારસરણી આવી રીતના થઈ જાય છે. તો જો અહીંયા શું કહ્યું કે આ જે અનુભૂતિ, એ રાગ દ્વેષ આદિ પર્યાયોની અનુભૂતિ જીવને થતી હતી, એનાથી ભોગવતી થઈને ખિન્ન થઈ, તે અજ્ઞાન, આવું અજ્ઞાન હવે વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું, અર્થાત જ્ઞાન રૂપે પરિણમ્યું. હવે અત્યાર સુધી આ જે પર પદાર્થ રૂપ જ્યાં ક્રિયા થતી હતી, જ્યાં પેલો દ્વૈત નહોતો, એ હું જ છું એમ કરીને માનતા હતા, એની બદલે હવે ત્યાં દ્વૈત પડ્યો, પોતાને જ્ઞાયક ભાવ તરીકે સ્થાપિત કર્યો. આ અને આ જાણે છે અને એ જ્ઞાન પણ મારું જ સ્વભાવ છે એમ કરીને પોતે જ્ઞાયક તરીકે વિરાજમાન થયો, તો પોતે પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં ઓઘમાં મગ્ન થયો. હા, ઓઘ એટલે કે એના ભાવમાં લીનતા નહીં. જો વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયો, ઓઘ એટલે ભાવ એ જાતના. હા, લીનતા એટલે મગ્ન થવું થાય ને. તો જો તે અજ્ઞાન હવે વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું, અર્થાત જ્ઞાન રૂપે પરિણમ્યું, પરિણમવું એમાં લીન થઈ જવું, તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. અત્યાર સુધી આ જે બધા જુદા જુદા ભાવો આ બાજુ હતા પર્યાયમાં, કે પરને જાણ્યું, રાગાદીને જાણ્યા, રાગાદી ભાવો મેં કર્યા, આ બધી વિવિધતા એમાં હતી, હવે એ બધું જ્ઞાન ભાવ રૂપે જ પરિણમીને કે આ તો બધું મારું જ્ઞાન માત્ર છે અને જ્ઞાન માત્ર જ્ઞાયક જ છે એમ કરીને આ બધું જ્ઞાયકની જ અવસ્થા છે, એટલે જ્ઞાયક ભાવ જ છે. જેવી રીતના આપણે પહેલા વાત થઈ હતી ને કે જ્ઞાયક, અહીંયા ઓલા એક ચતુષ્ટયની, અનંત ચતુષ્ટયની વાત હતી ને એક કળશમાં, ત્યાં આપણે વાત થઈ હતી ને કે આત્માનો સ્વભાવ કેવો છે, કે ન દ્રવ્યથી ખંડાય છે, ન ક્ષેત્રથી ખંડાય. આ 270 પછી હતું ને, 270 કળશ પછી. તો આત્માનો સ્વભાવ કેવો છે? કે ન ક્ષેત્રથી ખંડ પામે છે, ન કાળથી ખંડ પામે છે. એટલે ખરેખર ત્રિકાળની બધી પર્યાયોના સમૂહ રૂપ એ આત્મા દ્રવ્ય પોતે છે. બરાબર. એટલે આ જે જ્ઞાન માત્ર પર્યાયો થાય છે, એ પર્યાયો જ્ઞાનાકાર છે, પણ હવે જ્ઞાનાકાર જુદી જુદી પર્યાયોને જુદું જુદું ન લેતા એને એક અખંડમાં ભળાવી દઈને, એક 270 પછી છે, તો એ એક અખંડમાં મેળવી દઈને બસ આ એક અખંડ વિજ્ઞાન ઘન સ્વભાવ હું છું એમ કરીને જ્યાં એક કરી નાખ્યું તો હવે એમ કહે છે કે ભાઈ એનાથી હવે જુદું કાંઈ છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? અહીંયા જો એમ કીધું કે તેથી હવે તે બધું ખરેખર કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં એટલે કે બધું એક જ્ઞાયક ભાવમાં આવી ગયું. ખ્યાલ આવ્યો ને? એકપણામાં બધો જ સમાવેશ અંદર થઈ ગયો. જ્યાં કેવળ જ્ઞાન સ્વભાવમાં ત્રણ લોક ત્રણ કાળના બધા જ ભાવો કેવડી ભગવાન જાણે છે તો એને એક જુદી પર્યાય રૂપે નથી જાણતા, એ તો બધું જ્ઞાયક ભાવમાં અખંડ એક થઈ ગયું છે. જેવી રીતના આપણે એમ કહીએ ને કે કોઈ વસ્તુ આપણને બહુ ગમતી હોય તો એ ગમતી વસ્તુમાં અડધો કલાક બે કલાક નીકળી જાય તો ખબર ન પડે ને, અને ન ગમતી વસ્તુમાં પાંચ મિનિટ પણ આપણને વધારે લાગે એમ કે ટાઈમ જતો નથી એમ લાગે ને. હવે કેવડી ભગવાનને તો એ જ્ઞાયક ભાવમાં એટલું ગમે છે કે એમના માટે હવે અનંતકાળ પણ કે જાણે એક સમય માત્ર થઈ ગયો. ખ્યાલ આવે ને? જાણે બધું આમ એક આમ આખી તમે સમયની રેખા ગણો અનાદિકાળથી અનંતકાળ સુધી અને બધાને સ્ક્વોશ કરીને એક જ્ઞાયક ભાવમાં મળાવીને બસ આ બધું અખંડ એક જ થઈ ગયું. એની જેમ જ્ઞાની ધર્માત્માને આ બધા જુદા જુદા ભાવો એ હવે જુદા જુદા નથી, બસ એક વિજ્ઞાન ઘન સ્વભાવ જ્ઞાયક ભાવ રૂપે એક થઈ ગયા છે. જો આ રીતે આપણે આ 277 કળશનો થોડો ભાવ જોયો, હજી આમાં સેટિસ્ફેક્શન નથી થતું. આની ચર્ચા થોડીક આપણે ભાવાર્થ રહી ગયો છે, એની ચર્ચા આપણે કાલે કરશું અને પછી 278ની વાત આપણે આગળ લેશું. ચાલો સહજાનંદી લઈએ.
સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સજાનંદી શુદ્ધ સ્વરૂપી. આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
બોલો ઋષભાદી મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો. શ્રીમંદરાદી અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. અડગ જ્ઞાનબળના ધારક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગી જીનવાણી માતાનો જય હો. કુનકુંદ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ સમસ્ત આચાર્ય ભગવંતોનો જય હો. આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. અષ્ટાનિકા મહાપર્વનો જય હો.